ஸ்ரீரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஆங்க 254 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો, યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. પરમ કૃપાળુ દેવે આ પત્રની અંદર અદ્ભુત શાસ્ત્રના રહસ્યની વાતો મૂકી છે. અગમ નિગમની આ વાતો છે, આ તો ગૂઢ વિદ્યા છે. અંતરનો ઉઘાડ થયા વિના તેની પ્રાપ્તિ ન થાય. બાહ્યથી મળે એવું આ જ્ઞાન નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ જેટલા પ્રમાણમાં જાગૃત થાય તેટલા પ્રમાણમાં સમજણ ખુલે છે. પ્રશ્ન એ છે, સિદ્ધાંત એક છે કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. આ સમજવું કેવી રીતે? સૂત્ર તો વિચારણાનું એ છે, આ જીવ સ્વભાવે અસંગ છે, પરંતુ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તો સંગી છે. અને સંગી જીવ સંસારી કહેવાય, અસંગી જીવ સિદ્ધ કહેવાય. જીવના બે જ ભાગ, એને સંગ છે. કર્મનું સ્વરૂપ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે. જ્યાં સુધી કર્મ સહિત જીવ છે ત્યાં સુધી એ સંસારી છે. આ કર્મ કારમણ વર્ગણાના રૂપમાં હોય, ભાષા વર્ગણાના રૂપમાં હોય, તેજસ શરીરના રૂપમાં હોય, કારમણ શરીરના રૂપમાં હોય, નો કર્મના રૂપની અંદર હોય અને બહાર સંગ્રહ પરિગ્રહના રૂપમાં પણ હોય. શરીર છે એ પણ કર્મનું એક દૃશ્યમાન સ્વરૂપ છે. જગત છે એ પણ કર્મનું એક દૃશ્યમાન સ્વરૂપ છે. પૂજગલ પદાર્થની રચના છે, ત્યાં ક્યાંય ચૈતન્ય નથી. જગત જળ છે પણ પૂદગલનું વિવર્તન છે, એટલે સતત પરિવર્તનશીલ છે. નવા નવા રૂપ રંગ આકાર ધારણ કર્યા જ કરે છે, સમયે સમયે કર્યા કરે છે. એટલે અનંત કાળથી ચાલતું આ જગત સદાય નવીન જ દેખાય છે. એની ઉત્પત્તિ પણ નથી અને અંત પણ નથી, કારણ કે અનેક જીવોના ભાવ અને અનંત પૂદગલ પદાર્થનું પરિણમન આ બંને સાથે સંકળાયેલા. હવે જીવને નિસંગતા એ એનું સૂત્ર છે કે મારે તો અસંગ થવું છે. આપણે જ્યારે અસંગ થવાની વાત કરીએ ત્યારે વિચાર કરીએ સૂક્ષ્મતાથી, આપણે જ્યારે અસંગ થવાની વાત કરીએ ત્યારે આપણને એમ હોય કે કોઈ ન હોય આપણી પાસે, પણ આપણે તો હોય ને. એ આપણે કયા હોય? દેહરૂપે, શરીર રૂપે, કપડાં સહિત, ખાવા પીવાના વ્યવસ્થા સહિત, આપણે અસંગની જ્યારે વાત કરીએ કે થોડોક સમય સાવ અસંગ થઈ જવું છે, અસંગ થવું છે એટલે શું થવું છે? તો આપણી કલ્પનામાં ત્યારે દેહાધ્યાસ, દેહભાવ એટલો બધો પ્રબળ છે કે આપણને ખબર નથી પડતી કે હું વાત અસંગતાની કરું છું, પણ શરીર એ જ સંગ છે, એનું શું કરવું?
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રસ ચેતનના ઉત્પત્તિ લે કોના અનુભવવશ. દેહ છે એ પણ સંયોગનું જ એક સ્વરૂપ છે.
હવે એને અસંગ થવું છે, અને અસંગ થવાની અંદર બધી જ પ્રકારની વ્યવસ્થાને બંદોબસ્ત આપણે કરીએ છીએ. કોઈ જગ્યાએ અસંગ થઈએ તો આપણે બધું બંદોબસ્ત કે સીધો સામાન બધો તાત્કાલિક મળે, અમુક પ્રકારના સંબંધો માટેના સમાચાર આપવા લેવાવાળા કોઈ જોઈ, આપણને બે વાર કોઈ પૂછી જાય, ચા પાણી, નાસ્તા પાણી, ભોજન, પથારી બધી વ્યવસ્થાઓ થાય. કારણ શું છે? કે અસંગ થવું છે પણ અભય થયા નથી. કૃપાળુ દેવ કહે છે નિર્ભયતા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અસંગ થાય, નિસંગતા આવે, નહીં તો ન આવે. ભય છે, શેનો ભય છે? આ શરીરની જે ધારણા છે ને એટલે બધા ભય છે. દેહમાં દેહાધ્યાસ છે એટલે બધા ભયનું કારણ શું છે? દેહમાં રહેલી પ્રીતિ, દેહમાં રહેલી આસક્તિ, દેહમાં રહેલો મૂર્છાભાવ. એકવાર શરીર સાથેના આ સંબંધ તોડી નાખે તો એને કેના બાપની પડી છે, કોની હાડી બાર કરે આજે? પણ હાઈ મને કંઈક થશે તો. સાત પ્રકારના ભય જે આપણે વાત કરી એ સાતેય પ્રકારના ભયનું કેન્દ્ર સ્થાન શું? દેહાધ્યાસ. સાંજે ખાવા નહીં મળે તો, સુવા ઓઢવાનું નહીં મળે તો, બીજી દિવસ સવારે દૂધ નહીં મળે તો, ચાનું ઠેકાણું ક્યાં કરશું, અહીંયા ક્યાં પૂછવા જશું? આ બધા જ ભાવ, આખી ભયનો સંસાર આપણો, આ જીવ ભય સહિત છે, ભયાક્રાંત છે. જે અભય થયો નથી આ મુક્તિનો માર્ગનો પ્રવાસી કેવી રીતે બની શકે? એને સતત ભય ચિતાવે છે. એક મિનિટ પછીની પણ એને જે વ્યવસ્થા છે ને એનો ભય હોય. બધી જ વ્યવસ્થા બાબતમાં જરાક કંઈ અડુઅવળું ઊભું થાય તો આ જીવનો ભય અંદરથી પોકારી ઉઠે. હમણાં એમ કે વીજળીની હડતાલ પડશે, લોટ દડાવી રાખજો, પાછા વળી ક્યાં ચક્યું હાલશે નહીં. એને ક્યાંથી યાદ આવી ગયું? એને કોઈએ કીધું કંઈ? પણ એને ભય છે ને, એ એટલો બધો ભય છે આની અંદર, સંસારના પદાર્થોની બધી જ સ્પૃહા, આકાંક્ષા, આયોજન, આ બધા મંડાણ, આરંભ, પરિગ્રહ, આ બધાનું કારણ શું છે? ભય. જ્ઞાની કહે છે કે જ્યાં સુધી તું અભય થયો નથી, અભય થયો નથી ત્યાં સુધી અસંગતા નહીં આવે. હું તો ભિન્ન છું, દેખાતા સર્વ સંયોગોથી ભિન્ન છું, આ આખું મારું સ્વરૂપ એ સંયોગિક છે, આ સંયોગ એ અનિત્ય છે, આ સંયોગ એ અશરણ છે, આમાંનું મારું કંઈ નથી અને હું આમાંનો એકેય નથી. એકત્વ ભાવ, અનિત્ય ભાવ, અશરણ ભાવ, એક વાર જો બરોબર એને મગજની અંદર બેસી જાય તો એ અભય થાય. જેટલા પ્રમાણમાં આ ભાવના પુષ્ટ થાય તેટલા પ્રમાણમાં જીવ અભય થાય, ભય ગ્રંથિથી મુક્ત થાય. અને ભય ગ્રંથિથી મુક્ત થયેલો સાધક જ પરમાર્થ માર્ગમાં સાધનાની પ્રગતિ કરી શકે. જે ભયથી આક્રાંત છે એ કોઈ દિવસ સાધનાના માર્ગમાં આગળ વધી શકે નહીં. કારણ કે હજુ એની તમામ ચિંતવનાઓ, તમામ સ્ફૂરણાઓ, તમામ પ્રેરણાઓનું કેન્દ્ર દેહાધ્યાસ છે. એટલે જ એનું બધું જ કર્મનો આધાર એનો ઈ છે. જ્ઞાનીએ તો એમ કહ્યું છે કે આ તો ધર્મનું રહસ્ય છે.
છૂટે દેહાધ્યાસ તો नहीं करता तू कर, नहीं भोगता तू ते हनो, ए जे धर्म नो मन।
धर्म नो मर्म तो आ छे કે ધર્મ સમજાય તો દેહાધ્યાસ તૂટે, ધર્મ સમજાય તો જીવ અભય થાય. ભગવાન મહાવીર એની ગ્રહસ્થ દશાની અંદર ચિંતવના ચિંતવનાની અંદર મસ્ત છે, વિચારણા કર્યા જ કરે છે, અનુપ્રેક્ષા કર્યા જ કરે છે. રાત્રિની રાત્રિ પસાર થાય છે આમ ને આમ, સંયમ હજુ દૂર છે. યશોદા પૂછે છે કે નાથ, રાજકુમારને એવી તો કઈ સમસ્યા સતાવે છે કે રાત્રિના રાત્રિ આપ ચિંતનમાં જ પસાર કરો છો, સતત વિચાર્યા જ કરો છો. તમારી સમસ્યા શું છે, તમારો પ્રશ્ન શું છે? તમે તો રાજપુત્ર છો, રાજ સિદ્ધાર્થના પુત્રને, નંદીવર્ધનના ભાઈને શું ચિંતાઓ છે? વોટ આર ધ પ્રોબ્લેમ્સ? સામાન્ય માનવી તો સમજી શકાય કે સમસ્યાઓથી ઘેરાયેલો છે. નાથ તમને શું છે? નથી રાજ સંભાળવાની ચિંતા, નથી કમાવાની ચિંતા, નથી નોકરીએ જવાની ચિંતા, નથી ખાવા પીવાની ચિંતા, નથી કુટુંબ કબીલાની ચિંતા, શું છે? મહાવીર અને યશોદાનો વિવાદ જે થાય છે, વાતચીતનો સંવાદ, એ સંવાદ કલ્પસૂત્રમાં આપ્યો છે. એમાં કહે છે યશોદા, આખું જગત ભયથી ત્રસ્ત છે, પ્રાણી માત્ર ભયથી જીવે છે, મારે જગતના જીવોને ભયથી મુક્ત કરવા છે. અરે, જગતના જીવો ભયથી જીવે છે, આ ભય શેનો છે જગતના જીવોને? જગતના જીવોને મૃત્યુનો ભય છે. મૃત્યુનો ભય છે એટલે એ જ પ્રકારનો આ લોકનો, એ લોકનો, પરલોકનો, આ બધા ભયની આખી માળા ગૂંચાઈ જાય છે. મારે જગતના જીવોને મૃત્યુના ભયથી મુક્ત કરવા છે. પદમસિંહભાઈ પરમ કૃપાળુ દેવને મળ્યા, પરમ કૃપાળુ દેવ પ્રત્યેની ઘણી ભક્તિ એમને, ભુલેશ્વરના દેરાસરની અંદર મળ્યા અને પરમ કૃપાળુ દેવે કહ્યું, કેમ પદમસિંહભાઈ હમણાં કંઈક ગુંજાયેલા લાગો છો? તો કે સાહેબ, હમણાં ભય સતાવ્યા કરે છે. શેનો ભય લાગે છે? પદમસિંહભાઈ તમને ભય શેનો લાગે છે? તો કે સાહેબ, મૃત્યુનો. 40-45 પૂરા થાય, ક્યારેક ક્યાંક અહીંયા દુખાવો ઉપડી આવે, ક્યારેક ગેસ થાય, ક્યારેક વાયુ થાય, ક્યારેક ગભરામણ થાય, ક્યારેક એમ થાય કે મારું બીપી ઓછું થઈ ગયું, હાલતા ચક્કર આવી ગયા, બીપી ડાઉન થઈ ગયું, હાઈપર એસિડિટી થઈ ગઈ, એ બધું થતું થાય પણ જીવને પેલું થાય, સાહેબ હાયરે હાય હું મરી જઈશ તો, હું મરી જઈશ તો. એટલો બધો ત્યારથી જે એક સમયે અમુક ઉંમરે શરીર જ્યારે કામ ન આપતું હોય, એને ગમે તે દર્દ આવે, દર્દ એને કઈ સંબંધ જ નથી, દર્દ તો ગમે તે સ્વરૂપમાં હોય, નાનો માથાનો દુખાવો હોય ને, મસ્ક્યુલર પેઇન હોય ને, તોય હાર્ટ પેઇન છે એમ કર્યા કરે. આડેધડ ખાવાનું ખાધું હોય, કોકના રિસેપ્શનમાં ગયો હોય અને ખૂબ દાઈબુ હોય, પછી ગેસને વાયુ ન થાય, થાય શું? અને ગેસને વાયુ થાય એટલે કે મને કાલનો છાતી ઉપર ભાર લાગે છે, ભીહો આવે છે, બધું થાય તને, કારણ કે તારી ઇન્દ્રિયો વશમાં નથી, ખાવા પીવાની અંદર કોઈ સંયમ નથી, કઈ ઉંમરે શું ખાવું ને શું ન ખાવું એનું ભાન નથી, અને આડે ધડ મીંડો છું ને પછી કહે છે કે મને ભીઓ આવે છાતી ઉપર, અને પછી આ ડોક્ટર તે ડોક્ટર, ડોક્ટરને તો આવો માણસ જોઈએ, આવી જા બેટા, એક ઇન્વેસ્ટિગેશન બીજું ત્રીજું ચોથું પાંચમું હાયલા કરે, અને એનું ચક્કર શરૂ થાય ને આનું ચક્કર શરૂ થાય, આ કોઈ દી એકબીજાના ચક્કરમાંથી કોઈ નીકળે નહીં, દવાનું ચક્કર થાય, દવાનું રિએક્શન આવે, હાર્ટની ગોળી લીધી બીપી વધી ગયું, બીપીની દવા લીધી ડાયાબિટીસ થઈ ગયું, ડાયાબિટીસનું કરવા ગયો ત્યાં મને તો હાઈપર એસિડિટી થાય છે, આ દવાથી તો બહુ એસિડિટી, કાંઈ ખવાતું નથી, કાંઈ પીવાતું નથી, પણ તે જ ચક્કર શરૂ કર્યું છે આ બધું, આ રોગનું ચક્કર શરૂ તે કર્યું છે, એક દવા લીધી, બીજી લીધી, ત્રીજી લીધી, ચોથી લીધી. ભય આ બધાનું કારણ અંદર સૂક્ષ્મ રીતે અંદર જો સતાવનાર કોઈ ગ્રંથિ હોય તો ભાઈ હું આ શરીરથી ભિન્ન છું અને આ શરીર મારું નથી, ગમે તો હું સ્વસ્થ હોય તો મારી સાથે રહેનાર નથી, અને આયુષ્યનો યોગ છે ત્યાં સુધી આ શરીર દૂર થવાનું ખબર છે. શ્રદ્ધા ખરી કે વાતો જ કરવાની, કોકના ખરખરમાં ઉપદેશ જ દેવાનો. અરે ભાઈ તૂટેલી બૂટી નથી પણ તારી એ નથી, ઓલારી નથી તો તારી ક્યાં હતી. જીવને ભય એટલો બધો સતાવે છે. આ ભયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એના બધા જ આયોજન, એનું બધી જ સ્ફૂરણા, એની બધી જ પ્રેરણા ભય આધારિત છે. આ સંસાર આનો કેવી રીતે મટી શકે અભયની પ્રાપ્તિ વિના. યશોદા કહે છે કે ભગવાન નાથ આ મૃત્યુ એ તો સનાતન નિયમ છે, મૃત્યુને કોણ મારી શકે, મૃત્યુને કોણ મારી શકે. તમે મૃત્યુને મારી શકશો, લોકોને તો લોકને મૃત્યુનો ભય છે એમ આપ કહો છો. અને મૃત્યુના ભયથી આક્રાંત એવા પ્રાણીઓ અનેક પ્રકારના ભયથી પીડાય છે, એના કારણમાં મૃત્યુનો ભય અને મૃત્યુના ભયના કારણમાં દેહ પ્રત્યેની પ્રીતિ. દેહ પ્રત્યે તમામ હિંસાનું કારણ દેહ પ્રત્યેની પ્રીતિ, ભૂલીએ નહીં હો. કોઈ પણ આપણા જીવનમાં સૂક્ષ્મ હિંસા હશે તો એ હિંસાના કારણમાં કેન્દ્રમાં કંઈ હશે તો પોતાના દેહની પ્રીતિ. મહાત્મા ગાંધીએ એક પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રજીને કર્યો કે સર્પ કરડવા આવે અને ભાગી છૂટવાની કોઈ અવસ્થા ન હોય તો મારે એને કરડવા દેવો કે મારી નાખો, નો અધર વે, કા એ મને કરડે અને કા હું એને મારું, શું કરવું. આ તો બેરિસ્ટર હતો ને, સર્પ ક્યાં આવ્યો નતો, પણ આને પૂછવું છે અહિંસા શું છે. આને અહિંસાના પાન આ શ્રીમદ રાજચંદ્રજીએ કરાવ્યા, આને અહિંસા સમજાવી કે અહિંસા શું ચીજ છે. એ કે સર્પને દેહમાં પ્રીતિ છે, તમને છે, તમને જો દેહમાં પ્રીતિ હોય તો એ પ્રકારે વ્યવહાર કરવો અને એ વ્યવહારનું પરિણામ નરકાદી કર્મ ગતિનું ફળ છે એ અમારાથી તમને કેમ કહેવાય. પણ જો તમને દેહમાં પ્રીતિ ન હોય તો સર્પને દેહમાં પ્રીતિ છે માટે તમારે ત્યાં સ્વસ્થતા રાખવી. મારવાનો તો કેમ કહી શકાય. જ્ઞાનીઓના બધાના જીવન જોઈએ, એના પરિચય અને ઉપસર્ગ જ્યારે સાંભળીએ, જૈન દર્શનમાં યત્ન અને જૈણાનું સ્વરૂપ વિચારીએ ત્યારે નાના જીવની હિંસા કરવાનો કોઈ આદેશ તીર્થંકરોએ એના ધર્મના બોધમાં આપ્યો નથી. છકા એના જીવની રક્ષા. કારણ કે મારું શરીર છે એ જ્યાં સુધી આયુષ્યનો યોગ છે ત્યાં સુધી છૂટવાનું નથી, શેની ભીતિ છે. જશોદાએ કહ્યું કે મૃત્યુને કોઈ મારી શકે છે, તમે જગતને કેવી રીતે ભયથી મુક્ત કરશો. જગતને જો મૃત્યુનો ભય હોય, મહાવીરે કહ્યું યશોદા મૃત્યુને ધર્મથી મારી શકાય છે અને હું લોકોને એવો ધર્મ બતાવીશ કે લોકો મૃત્યુથી પણ અભય બની જશે. ધર્મ મૃત્યુને મારે છે, ધર્મ એ આત્માનો ધર્મ, સ્વરૂપની પીછાણ, અસ્તિત્વની ઓળખાણ, પોતાના અસ્તિત્વનો બોધ. અને એકવાર અસ્તિત્વનો બોધ થાય તો એ વાત રહી કે દેહ ભલે મરે હું નથી મરતો, અજરા મરપદ મારું. દેહાદિ સંયોગો છે એ અનિત્ય છે, એ વિનાશી છે, એ ક્ષણભંગુર છે, પણ મારું સ્વરૂપ નિત્ય અને શાશ્વત છે, એ કોઈથી નષ્ટ થઈ શકે નહીં. આવી એકવાર જો ધર્મ પામ્યો, આત્માનો ધર્મ, મહાવીરનો ધર્મ એ આત્માનો ધર્મ, હું આવો ધર્મ જગતને અભય આપીશ. મહાવીર અભયનો દાતા છે. અભય અને સમતા એ મહાવીરના જીવનની અંદરની પ્રમુખ વાત છે. એ અભયનો દાતા છે. જગતની અંદર કોઈ થકી દુનિયામાં કોઈને મહાવીરનો ભય ન રહ્યો, એટલું જ નહીં પણ મહાવીરે જગતના તમામ જીવોને અભય બનાવવા માટેનો મહામંત્ર આપ્યો. આ ભય જ્યાં સુધી છે ત્યાં સુધી અસંગતાના માર્ગે જીવ પ્રયાણ કરી શકતો નથી. અને આ ભયને નાશ કરવો હોય તો નિશંકતા વિના આ ભય ટળે નહીં. નિશંકતા શેની? કે શરીર તે હું નથી, દેહમાં રહેલો હોવા છતાં દેહથી ભિન્ન છું. દેહાદિક બધા સંયોગી સ્વરૂપ છે અને એ સ્વરૂપ બધું જ અનિત્ય છે, અશરણ છે. એ કોઈ સાથે કાયમી રહે એવો એનો સ્વભાવ નથી. આ બાબતમાં મારો જે આત્મતત્વ છે એ નિત્ય છે, નિરંજન છે, અનાદિ છે, અનંત છે, અભય છે, અછેદ્ય છે, અભેદ્ય છે. નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, શસ્ત્રો એનું છેદન નહીં કરી શકે, અગ્નિ એને બાળી નહીં શકે, મેઘ એને ભીંજવી નહીં શકે, વાયુ એને સૂકવી નહીં શકે. અચલો અયમ સનાતન, હું સનાતન છું, અચલ છું, અજર છું, અમર છું, અવિનાશી છું, અભય છું, અખેદ છું, અભય છું, અખેદ છું, અખંડ છું. આવા પોતાના સ્વરૂપની અંદરની વાત જે જ્ઞાનીઓએ અનુભવથી કીધી છે, તર્કથી નહીં. તર્કથી કીધી હોય તો સામે તર્ક મૂકીએ આપણે, પણ જ્ઞાનીઓએ કહ્યું છે કે હા હું આત્મા છું એમ અમે અનુભવથી કહીએ છીએ. હવે જો બુદ્ધિથી કહીએ, લોજિકથી કહીએ, વાદ વિવાદથી કહીએ તો એનો સામે પ્રતિવાદ થાય, તર્કનો કુતર્ક થાય, વિવાદનો પ્રતિવાદ થાય કે ચાલ કોર્ટની અંદર આપણે બધા દલીલ કરીએ આત્મા છે કે નહીં, આત્મા છે કે નહીં એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપર નક્કી કરવાનું છે. આપણે કંઈક દુનિયાની અદાલતના ચીફ જસ્ટિસ શું કહે છે, હવે ચીફ જસ્ટિસ એ આંધળો બુઓ છે, શું આપણે દેખાડવાનો હતો? શ્રદ્ધાના નિર્ણયો ક્યારેય તર્કના દ્વારે થતા નથી. અદાલતના આંગણે આત્માના ચુકાદા ન હોય, અનુભૂતિની એરણ ઉપર વાતને મૂકવી પડે અને અનુભૂતિની એરણ ઉપર મુકાયા પછી જે જ્ઞાનીઓ કહે છે કે હું આત્મા છું અને આ સત છે, આ સત છે એ અમારો સાક્ષાત્કાર છે. એટલે શબ્દ આવે છે આત્મ સાક્ષાત્કાર. અમે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, જોયો, જાણ્યો અને અનુભવ્યો છે. વિવેકાનંદે પ્રશ્ન ઘણાને કર્યો કે તમે ઈશ્વરને જોયો છે? રામકૃષ્ણે જવાબ દીધો કે હા બેટા, તારા કરતા વધારે સમીપતાથી હું ઈશ્વર સાથે છું, રહું છું, એની સાથે વાત કરું છું. બસ જ્યાં શ્રદ્ધા અને અનુભૂતિ આવે ત્યાં બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય. બાકીના બધા એ તર્કથી સમજાવ્યું વિવેકાનંદને. તો આ તો જબરજસ્ત મહાતર્કશાળી હતા. તર્કનો જવાબ પ્રતિતર્ક આવે, વિવાદનો જવાબ પ્રતિવાદ આવે. આણે કહ્યું કે બેટા હું તો પ્રત્યક્ષ ઈશ્વરને જોઉં છું, હવે વાત ક્યાં રહી? એમ આ જ્ઞાનીઓએ આત્માને અનુભૂતિથી આપણને કહ્યું છે. વિતરાગના માર્ગમાં આ નિશંકત્વ, આ સમ્યકત્વનું પહેલું લક્ષણ. જે નિશંક થઈ ગયો પોતાના આત્મ સ્વરૂપની બાબતમાં, પોતાના અસ્તિત્વની બાબતમાં, પોતાના સત્વની બાબતમાં, એની અંદર ભયની ગ્રંથિ શિથિલ થઈ જાય, ભયની ગાંઠ નબળી તૂટી પડે, કાંઈ બહુ જાજી રહીએ નહીં, જરાક કાંઈ થાય તો ભય ખંખેરી નાખે, હશે થવાનો હશે એ થશે. શરૂઆતમાં જરા ઝટકો ખાઈ જાય, પણ જેને શંકા નથી માર્ગમાં, તત્વનું નિશંકપણું જેનામાં આવ્યું છે, એ બીજે ક્ષણે યશો વિજયજી મહારાજ કહે છે એમ એની દશા વાળી લેવાય એવી હેમ જેવી એની દશા હોય છે. સોનાનું કેવું કે જેમ વાળો તેમ વળે, વાળી લેવાય તેવી દશા પરમ કૃપાળુ દેવી 143ના પત્રમાં કહ્યું છે કે દશા કેવી વાળી લેવાય. એટલે કદાચ કસાઈમાં આવી ગયો, કદાચ ભયમાં આવી ગયો, પણ બીજે જ ક્ષણે એ તરત જ સાવધ થઈ જાય, સાવચેત થઈ જાય કે જે થવાનું હશે તે થશે. આ શરીર ક્યાં મારું હતું, આ શરીર ક્યાં મારું હતું, અને એનું જે થવાનું હશે તે થયા કરશે, એ મારાથી તો જુદું જ છે, આ જશે તો બીજું આવશે. મારો વિચાર, મારું આકર્ષણ, મારી આસક્તિ, મારી મૂર્છા, આ શરીર ઉપર નથી, શરીરથી છૂટવાની છે. શરીર તો અનંતકાળમાં કેટલા ધારણ કર્યા, કેવી કેવી પ્રકારના કર્યા, કેવા કેવા રૂપના કર્યા, કેવા કેવા રંગના કર્યા, કેવા કેવા આચારના કર્યા, કોઈ આકાર, કોઈ રૂપ, કોઈ રંગ બાકી રાખ્યો છે? આ નિસંગતાની વાત આવે છે. અને નિસંગતા એ પદાર્થનો નિર્ણય, આત્મા એ પદાર્થ છે, સ્વતંત્ર છે, દેહથી ભિન્ન છે, સર્વ સંયોગોથી ભિન્ન છે. એ આત્મતત્વ અદ્રશ્ય છે, અરૂપી છે, અમૂર્ત છે, છતાં છે, દેખાતું નથી છતાં છે, કદાચ પૂરેપૂરું સમજાવી ન શકાય છતાં છે. કારણ કે અનુભવથી અમે આત્માને જાણ્યો છે, એમ આત્માનો સાક્ષાત્કાર કરેલ પુરુષો કહે છે કે આત્મા છે. હે જગતના જીવો, જેમ અમે આત્મા છીએ એમ તમે પણ આત્મ સ્વરૂપ છો. એટલે એને કહ્યું સર્વ જીવ છે સિદ્ધ સમ. જગતના તમામ જીવો આ આત્માઓ છે, ચૈતન્ય છે. છ દ્રવ્યમાં જીવ અને અજીવ, બસ આ બે ભેદ, કે હું તો જીવ છું, ચૈતન્ય છું, અવિનાશી છું, બાકીનું બધું સંયોગ છે. અજીવના તો રૂપ બદલાતા જાય, હું એમને એમ છું. અનાદિ અનંતના પરિભ્રમણમાં અજીવ અનેક રૂપે આવ્યું, પણ આ જીવ તો એક જ રૂપે રહ્યો. એ અનેક કર્મોનો કરતા, અનેક સંબંધોનો એ ભોગતા, અનેક પાપોના ફળ કે પુણ્યના ફળનો ભોગતા, એ પુણ્યનું પાપનું ફળ જુદા જુદા સ્વરૂપમાં આવ્યું, પણ આ કરતા ને ભોગતા તો પછી પોતે ને પોતે જ રહ્યો, પોતે જ છે. એ ક્યારેય આના અનંતના ચક્રમાંથી પોતે ક્યારેય જુદો થયો નથી. આવું નિસંગપણું જો આવે તો નિર્ભયતા આવે, અને તો નિસંગતાના માર્ગમાં પ્રગતિ થાય. અને નિસંગતાના માર્ગની શ્રદ્ધા થાય તો કોઈ વસ્તુ હોવું અથવા ન હોવું એથી આને કંઈ ઝાઝો ફેર પડે નહીં. નિસંગતાનો અર્થ એ કે અત્યારે બધું છોડી દેવું છે એમ નહીં, પણ વસ્તુ હોય કે ન હોય, મળે કે ન મળે, પ્રાપ્તિ અપ્રાપ્તિ એ પ્રારબ્ધનો ખેલ છે. પૂર્વે કરેલા શુભ અને અશુભ જે કંઈ કર્મ હશે એના ઉદયના કારણે પૂતગલ પદાર્થ ગમે તે સ્વરૂપમાં પ્રાપ્ત થવો અથવા એનો વિયોગ થવો એ પ્રારબ્ધનો ખેલ છે, એ કર્મનો ખેલ છે, પૂતગલની બાજી છે. ચિદાનંદજી એમ કે પૂતગલ ખેલ છે આ તો બધો, એને છોડી દે તો પછી દ્રષ્ટિ રાખ આ નિસંકપણું પરમાત્માના તત્વોમાં. મહાવીરે કહ્યું કે મારે જગતના જીવોને ભયથી મુક્ત કરવા છે, અને એને મૃત્યુનો ભય છે, અને મૃત્યુ આત્માથી મરે છે, ધર્મથી મરે છે, ધર્મથી મૃત્યુનું મોત કરી શકાય છે. એટલે જ મહાવીરના માર્ગે ચાલનારને મૃત્યુનો ભય ક્યારેય હોતો નથી. તો જ આપણને ખ્યાલ આવે કે ગજસુકુમારની શ્રદ્ધા શું, સમતા કેવી, કે ખંડક મુનિની સમતા કેવી, કે સ્કંદકના શિષ્યો ઘાણીએ પીલાય એની સમતા કેવી. અનેક પ્રકારના ભગવાનના મહાવીર ઉપર પણ એવા ઉપસર્ગ થયા, પ્રાણાંત ઉપસર્ગ જેને કહેવાય, એ ઉપસર્ગમાં પણ ભગવાનની સ્થિરતા કેવી, તો એનું કારણ એક જ કે એમને તત્વની બાબતમાં નિસંકત્વ હોવાને કારણે એને કોઈ મૃત્યુનો ભય હતો નહીં. અને સંસારના સર્વસંગ પરિત્યાગના માર્ગે જનારને પછી કોઈ વસ્તુ હોય તોય ભલે, ન હોય તોય ભલે, આ નિસંગતા પેલા વસ્તુના પરિગ્રહના સંક્ષેપમાં આવે છે કે આ વસ્તુ મારે જોશે જ, આના વિના તો મને ચાલશે જ નહીં. હવે આ વાત અસંગતાની ક્યાં રહી ભેગી? નિસંગતાની વાતમાં આ વાત બેસતી નથી, આરંભ પરિગ્રહ બેસતા નથી. પરિગ્રહ પરિમાણ કરવું પડશે, નિસંગતાના માર્ગે જવું છે ને, જે થવું હશે થશે, હોય તો ભલે, ન હોય તો ભલે, થયું તો ભલે, ન થયું તો પણ ભલે. એની વાત સમજાવતા કહે છે કે જ્યાં સુધી પદાર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી નિસંગતા આવે નહીં. અને આ નિસંગતા પદાર્થનો નિર્ણય ક્યારે થાય? મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય, મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય, આ પુરુષ આત્મરૂપ છે, દેહથી અપાર છે, એવું એનું અલૌકિક દશા આપણને એનામાં ત્યારે દેખાય, એના દર્શન થાય કે આ મહાત્મા દેહથી પર દેહાતીત સ્વરૂપમાં વિચરનારા છે. એટલે જ કોઈ આનંદન જેવા યોગી મળે એમ વડવાના પપટલાલભાઈ કહેતા કે અમને તો ઝંખના છે કે શેની ઝંખના છે, કોઈ આનંદગન જેવો ઓલિયો મળે. અવધૂત અને આ વેશ તારો હોય તો વસ્ત્ર પણ તમે રાખો, અમારે શું આનંદગણને શું. આવી અવધૂત દશા કેટલે હદ સુધીની એમની નિસંગતા, નિર્ભયતા અને નિશંકતા હશે. આવા મહાત્માના દર્શન કરવાથી યશો વિજય જેવા આવા જબરજસ્ત શાસ્ત્રના અભ્યાસીઓને પણ આત્માનું જ્ઞાન થઈ ગયું, જે કાશીએ રહેવાથી થયું જબરજસ્ત ઉલ્લાસ થઈ ગયો. વાહ, એને તો તરત જ આણંદ ઘરને જોઈને કહ્યું, અરે પારસ મણી એ તો લોઢાને સોનું બનાવે, પણ અરે આનંદઘન તું તો પારસમણી જેવો અન્યને પારસમણી બનાવે છે. આ સંત અન્યને પણ પારસમણી બનાવે છે.
મહાવીરને ભજનારો મહાવીર થાય છે, વિતરાગને ભજનાર વિતરાગ થાય છે, અરિહંતની ભજના કરનાર અરિહંત પદને પામે છે. એનાથી કંઈ ઓછું નહીં હો, અરિહંત માઇનસ સમથિંગ એમ નહીં. તું સદાય મારો શિષ્ય જ રહેજે, એક ડિગ્રી ઓછો, નહીં તો પાછું મારું માનસ તું નહીં. અહીંયા તો બધા આત્માઓની સમતા અને સમાનતા છે. એટલે કે છે કે અહો આનંદઘન તારા સંગે તું પારસમણિ કેવો છો, તો પારસમણિથી પણ ચડિયાતો છો. કૃપાળુદેવે કહ્યું કે ધર્મ તો અચિંત્ય ચિંતામણી રત્ન છે. ચિંતામણી રત્ન હોય તો એમાં ચિંતવન કરવું પડે, પછી પરિણામ આપે. ધર્મને આરાધનાર, ધર્મની શ્રદ્ધા રાખનારને ચિંતા કરવાનું જેટલો પણ કષ્ટ લેવું પડતું નથી. એ સદાય ધર્મના આશ્રિતનું સદાય મંગળ જ થાય, ક્યારેય કોઈ કાળે એનું અમંગળ થાય નહીં. આવું નિસંકત્વ મહાવીર કહે છે કે મારે જગતને મૃત્યુના ભયથી મુક્ત કરવું છે, અને એ થશે આત્માનો બોધ, આત્માનો ધર્મ મૃત્યુને મારે છે. ભગવાન ત્યાં કહે છે કે આવા મહાત્માનો નિર્ણય થવો જોઈએ, મહાત્માની ઓળખાણ થવી જોઈએ, મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે. આપણને હજુ વિતરાગના આપણે ઉપાસકો છીએ, પણ વિતરાગમાં આપણો નિશ્ચય થયો નથી. મુશ્કેલી ત્યાં આવીને ઊભી છે, વિતરાગમાં નિશ્ચય થયો નથી હજુ. એટલે કહે છે કે જેને મહાત્મામાં નિશ્ચય થાય એની મહાશક્તિ મટે, એથી વ્યાકુળતા મટે. પરિણામ શું? નિશ્ચય થયો છે કે નથી થયો? સાહેબ એનો ટેસ્ટ શું? એની ચોકસાઈ કેવી રીતે કરવી? કૃપાળુદેવે એક અડધી લીટીની અંદર એ મૂકી દીધું કે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. વાહ, અમને મહાત્માનો નિશ્ચય થઈ ગયો. અમે જાણીએ છીએ કે શ્રીમદ રાજચંદ્રદેવ એ પરમ મહાત્મા છે, અમને એનો નિશ્ચય પાક્કો છે, કંઈ વાંધો નહીં. પરિણામમાં તો કે મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. હવે તારે ભગવાનનો નિશ્ચય નહીં, તારા આત્માનો નિશ્ચય થઈ જાય. તો કે સાહેબ એ થયો છે કે નહીં એ કંઈ ખબર પડતી નથી. તો કે તેથી વ્યાકુળતા મટે છે. આ તો દેખાય ને, આકુળતા વ્યાકુળતા પોતાને થાય એ તો પરખાય ને. નિશ્ચય થયો કે ન થયો એ હજી આપણને શંકા થાય કે સારું આપણને કાંઈ હવે કંઈ ખબર નથી પડતી. એમાં રોજ દેરાસર જાઉં, રોજ દર્શન કરું, પણ હવે ભગવાનનો મને નિશ્ચય થયો કે એની હારી કંઈ ખબર નથી પડતી. એ બરોબર છે, પણ વ્યાકુળતા મટે છે આ ખબર પડી. કે રોજ દેરાસર જતો અને પછી આંકડો ફાફડો થતો, રોજ સત્સંગ સ્વાધ્યાયમાં થતો જતો, અને છતાંય તારી વ્યાકુળતા તો મટે નહીં. હાઈ મને આમ છે ને, મારું આમ કોણે કરી નાખ્યું ને, આણે કીધું તું ને, આમ ન કર્યું ને, અનેક પ્રકારની વ્યાકુળતાઓ આખો દિવસભર રહીએ તો સમજી લેવું કે હજી આપણને ઓળખાણ થયું, હજી કોઈ નિશ્ચય થયો નથી, પદાર્થનો નિર્ણય થયો નથી. કેમ કે નિર્ણય થવાનું પહેલું લક્ષણ જ્ઞાનીઓએ કીધું કે પ્રગટ લક્ષણ એનું શું? તો કે એની વ્યાકુળતા મટી જાય, એની વ્યાકુળતા મટી જાય. આપણે અનેક પદાર્થ બાબતમાં, અનેક પરિસ્થિતિ બાબતમાં, અનેક સંયોગ બાબતમાં, અનેક સંબંધ બાબતમાં, અનેક વસ્તુની પ્રાપ્તિ અપ્રાપ્તિ બાબતમાં, અનેક વસ્તુના સંયોગ વિયોગ બાબતમાં આપણી આકુળતા, આપણી વ્યાકુળતા અમુક સુધીની છે. આપણે જાણીએ છીએ, આપણા ઘરના આપણા સગા સંબંધી બધાય જાણે છે કે જરાક આમાં ફેરફાર થશે તો મરણ આવશે, કારણ કે એ આપણી આકુળતા વ્યાકુળતાને જાણે છે. અને વ્યાકુળતા પછી આપણો કેવો પારો ક્યાં ચડશે એ પણ બધાને પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. એટલે બધાએ વ્યાકુળતા જાણે છે. હવે જેથી બધા લોકો સર્ટિફિકેટ આપે કે હવે અમારે આની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તેથી માનવું. તો લોકો કે જ્ઞાન આવો તો પછી રહેવાય નહીં, કોઈ આપણું માને નહીં. આને તો જીવને હજી એનું મનાવવું છે, હજી આપણું કોઈ માને નહીં તો પછી આપણો ઘરમાં કોઈ વોઇસ ન રહીએ, પગ નીકળી જાય. અરે તારે પગ રાખીને ક્યાં ઘરમાં રાખવો છે? અનિત્ય અને અસનની અંદર તારો પગ, તું ઠેકાણું નથી પગનું, ત્યાં એને રાખવાની ઠેકાણાની વાત કરે નહીં બેસે. કેમ કે તર્કના આધાર ઉપર છે, હજી શ્રદ્ધાના આધાર ઉપર નથી. ભગવાન કહે છે વ્યાકુળતા મટે છે, તેથી નિસંગતા આવે છે. વ્યાકુળતા મટે છે તેથી નિસંગતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. બસ પછી એને કોઈ દુઃખ તો હોય જ છે, દુઃખ હોય છે. જીવ કેવો હોય છે? દુઃખથી નિર્ભય હોય છે. દુઃખ તો દુઃખની રીતે રહેશે. પ્રતિકૂળતા અનુકૂળતા એ તો કર્મના સંયોગો, શુભાશુભ ઉદયો. એ શુભાશુભ ઉદયો ગમે તે પ્રકારના હશે, સારા પણ હોય, દુઃખના છે એવું થોડું જ, બીજા પણ હોય, છતાં પણ આ જીવ એનાથી વ્યાકુળ નહીં હોય. સુખની પણ વ્યાકુળતા હોય છે, સમજાય છે ને? જેમ દુઃખની વ્યાકુળતા હોય એમ સુખની પણ વ્યાકુળતા હોય. કેટલી બધી હોય. કોઈ નવી ગાડી લીધી હોય કોઈએ, 5-7 લાખ 10 લાખની ગાડી લીધી હોય, પછી એની વ્યાકુળતા જોઈ છે? એ પોતે નોકરને કે તારે સાથ નથી કર્યું, હું કરી નાખીશ, તને ન આવડે. અરે બેવકૂફ, હવે આ ગાડી પતરું છે, હવે એને સાફ કરું પાણી નાખીને, છતાં આની વ્યાકુળતા સુખની ખબર છે? એ કોઈ નડવા ન દે. ઘરમાં રંગીન ટેલિવિઝન લાવ્યો, ઉભા રહ્યો, તમને નહીં, હું તમને બોલો કઈ છે ને, હું કરી દઉં છું. અરે શું તું કરી દઈશ? આવા પ્રત્યેક પોતાના કિંમતી, પોતાની આસક્તિવાળા, પોતાની મૂર્છાવાળા પદાર્થો જ્યારે પ્રાપ્ત થાય છે, સુખ છે ત્યારે દુઃખ નથી. 50 લાખનો દાગીનો આવે, સુખ છે કે દુઃખ? સુખ છે. તે 50 લાખ કે કરોડના બંગલામાં ગયો ને તો પોતે ઝાપટ્યું લઈને મંડે ઝાપટવા, અહીંયા કેમ ધૂળ ચડી ગઈ, આ બાયનો કોને ખુલ્લું રાખ્યું, તું શાંતિ બેહી જાન ભાઈ. પણ સુખની વ્યાકુળતા છે, સુખની વ્યાકુળતા, દુઃખની વ્યાકુળતા. થવાનું હોય તો થયા જ કરે છે. જ્ઞાની કે છે જીવ તેથી નિર્ભય હોય છે. આને ભયની ગ્રંથિ છે કે આ બગડી જશે, આ તૂટી જશે, આ ખરાબ થઈ જશે, આનું આમ થશે, આનું તેમ થશે. એની સાથે એની મૂર્છાને ધક્કો લાગે છે, એની આસક્તિને ધક્કો લાગે છે, એના મમત્વને ધક્કો લાગે છે. અને મમત્વને ધક્કો લાગે છે એટલે કસાય પરિણામ થયા કરે છે. જ્ઞાનીઓ કહે છે કે જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે, તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. ભગવાન કહે છે અમે તો ટૂંકામાં ટૂંકું લખ્યું છે. પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. કૃપાળુ દેવ કહે છે અમે કહીએ છીએ કે તમે આ બધી વસ્તુનો પરસ્પર વિચાર કરીને વિસ્તાર કરજો અને સમજો. આજ તો એવા કેટલાય મળશે કે ના, કૃપાળુ દેવના વચનોમાં આપણે કઈ વિવેચન કરવું ને, આપણે કઈ વિસ્તારવું, આપણે કઈ ખબર ન પડે. પણ ભગવાન કહે છે તો વાંચ, આંખ તો ઉઘાડ અંદર. એમ અમે કહીએ છીએ કે તમે આ બધું વિચારો, વિસ્તાર કરો, પરસ્પર સાથે બેસો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, વિચારોનું આદાન પ્રદાન કરો, ગેરસમજણ ક્યાં છે તે દૂર કરો, સમજણ વધારો. નહીં સમજાતી વસ્તુઓ સમજાતી જશે. દુનિયાદારીનું જ્ઞાન એકઈ કામ નહીં આવે. અહીંયા લોકોમાં ભલે ઘણા ડાયા હોય, વહીવટી રીતે આપણે બેસ્ટ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, હું આમ હતો ત્યારે તો અમારા ડિપાર્ટમેન્ટ આમ હાલતા જાય, બધું ભલે રહ્યું, તું એ બધું હવે તારી પાસે રાખ. હવે આ નવો વિષય આવ્યો છે અને એમાં નક્કી કર હવે કે આમાં આપણી સમજણ કેટલી, આપણું અજ્ઞાન કેટલું, આપણી કલ્પનાઓ કેટલી, આપણા મિથ્યા આગ્રહ કેટલા, ખબર પડશે. જ્ઞાનીના એક એક વાંચીએ, વાક્ય વાંચીએ ત્યારે ખ્યાલ આવે, અહો આ પણ માનવ દેહધારી માણસો હતા ને, મનુષ્યો હતા ને, અને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી છે, જગતના કેવા સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે. ધન્ય છે આ દેશ, ધન્ય એની ધરતી, ધન્ય એના ઋષિમુનિઓની પરંપરા, ધન્ય એના તપસ્વીઓ કે કેવું જગતને અગાધ જ્ઞાન આપ્યું છે. ભોગભૂમિમાં તો કેવળ પૂતગલની વાત કરનારા લોકો છે, એ તો સીધો હિસાબ, જેટલા ડોલર વધારે એટલો સુખી વધારે. હવે એમાં વાતમાં માલ ખાઈ નથી. તું સમજતો ખરો કે તારો ખજાનો શું છે? કૌપીન ધારી ખલુ ભાગ્યવંતા, હા જગતની અંદર ભાગ્યવાન કોણ? ઉપનિષદનો શિષ્ય પૂછે તો ગુરુ જવાબ દે કે હે શિષ્ય, જેની પાસે માત્ર પોતાની લાજ મર્યાદા ઢાંકવાનું કૌપીન છે, એ જ જગતમાં ખરો ભાગ્યશાળી છે. હવે આ ક્યાં ડેફિનેશન ક્યાં બેસાડવી દુનિયામાં? લૌકિક ડાપણનો આ વિષય નથી. પરસ્પર વિચાર કરો, વિસ્તાર કરો. જ્ઞાનીઓ કહે છે પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું. સ્વાધ્યાય સાંભળ્યો હોય, ઘરે એની અનુપ્રેક્ષા કરવી, ફરીથી એ લઈને એ શબ્દો સમજવા પ્રયત્ન કરવો. આ અનુપ્રેક્ષા, આ મનન, આ ચિંતન, આ સ્વાધ્યાય, એ સ્વાધ્યાયની અંદર પણ પૂછવાનું, ચર્ચા કરવાની, આશંકા, પ્રશ્ન, આ બધા જ પ્રકાર છે સ્વાધ્યાય પાંચ પ્રકારે થાય. આ બધાની અંદર શું કામ? જીવની સમજણ વધે, તત્વ વિશેની સમજણ વધે. અને આવા પરમ જ્ઞાની પુરુષના વચન હોય, પૂર્ણ જ્ઞાનીના વચન હોય તો સમજણ વચે. જો અધુરિયાના વચન લીધા ક્યાંક તો મોત થઈ ગયો. કારણ કે ન કેટલીય ગેરસમજણો ક્યાંક દાખલ થઈ જાય. માટે આવા જ્ઞાની પુરુષનો બોધ એને પ્રત્યક્ષ જ્ઞાની માની અને એની આરાધના કરવી, કે પ્રત્યક્ષ જ્ઞાની મને અત્યારે આ બધી વસ્તુ સમજાવે છે. અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. કૃપાળુદેવ કહે છે, અમે આમાં ઘણો ગૂઢ ગૂઢ રહસ્યમય માત્ર આત્મિક જ્ઞાનથી સમજીએ, ચિંતનથી સમજીએ, સ્વરૂપના જોરથી સમજીએ, આત્માના જ્ઞાન સ્વભાવથી સમજીએ તો સમજાય. આનંદઘનને કહ્યું,
વાદ વિવાદે રે તર્ક પરમ પરારે પાર ને પહોંચે કો અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે તે જગ વિરલા કો પંથળો નિહાળો રે બીજા જીન તણો.
ભગવાન કહે છે, વસ્તુનું વસ્તુ રૂપે સ્વરૂપ કેનાર તો જગતમાં વિરલાઓ છે. કરોડો લોકો આવ્યા રે, કરોડો ગયા, આ પૃથ્વીના પટની અંદર આવ્યા, પણ એક માત્ર આટલા ત્રિકોણ ભારત વર્ષ દુનિયાની અંદર ગણતા એનો 40મો ભાગે નથી વિસ્તારની દ્રષ્ટિએ. છતાં એમાં આવેલા લોકોમાં એવી મહાન વિભૂતિઓ, એમણે આ તત્વ જગત સામે પ્રકાશિત કર્યા છે, હજી જગત એનો પાર પામી શક્યો નથી. અને આ દેશે હવે તો ભૂલવા માંડ્યો છે, કારણ કે પશ્ચિમની ચમક ઘણી છે. પાર ને પહોંચે કોઈ, આવા તો વિરલા જગતની અંદર મળશે. જે ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કરે એની વાતની અંદર પરમ સત્યોનો સમાવેશ થાય. ઘણું વાંચ્યું, દુનિયાદારીનું જ્ઞાન તો ઘણું વાંચ્યું, પણ આવા પરમ તત્વના પ્રતિપાદન એ ક્યાંય હજુ જીવના વાંચવામાં આવ્યા નહીં, સમજવામાં આવ્યા નથી. એટલે એની સમજણની અધૂરપ, સમજણની ઉણપ એને આ ગૂંચવાડામાં નાખી દીધો છે. ભગવાન કહે છે, તમે વારંવાર વિચારજો, તમે વારંવાર વિચારજો. આને કહેવાય નિધિ ધ્યાસન. એક વસ્તુનું અખંડ ચિંતવન કર્યા કરવું. જે વાત આજે સાંભળી હોય તો આખો દિવસ મગજની અંદર એને વાત બરોબર બેસાડીએ, શ્રદ્ધાના રૂપમાં બેસી જઈએ, બેસાડીએ ત્યારે જ એ વાતને છોડવાની. ત્યાં સુધી સતત એનું ચિંતન, અનુભૂતિ ઉપર લઈ જાજો, વાતને અનુભવ ઉપર લઈ જાજો કે આ વાત સાચી છે કે ખોટી. અને અનુભૂતિ ઉપર લઈ જવું હશે તો થોડીક વાર પોતાના શરીરના સંયોગથી ભિન્ન થવું પડશે. જરાક પોતાની ભિન્નતા, હું આત્મતત્વ, એના આધાર ઉપર વાતને વિચાર હવે. એટલે આ સંયોગોને જરા ગૌણ કરો, મુખ્યતાને ગૌણતા, મુખ્યતાને ગૌણતા કરી અને વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણમાં કરીએ તો થાય, પણ તે કે સ્થળે તે હજુ વિચાર્યું નથી. યોગ્યતા હશે, વિચારો, યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. આ વાત અટકી નથી જતી, અમે તો ટૂંકામાં ટૂંકું લખ્યું છે, વાત તો વિસ્તારથી સમજવાની છે. અને કહે છે, અમે પણ જો સમાગમ હશે અને યોગ્યતા તમારી હશે તો આ સમજાશે. સમજાવનાર ગમે તેટલો હોય, આપણી સમજવાની યોગ્યતા ન હોય તો. એટલે પરમ કૃપાળુ દેવે એક પ્રશ્ન કર્યો છે, અનંતકાળમાં કાં તો સત્પુરુષ મળ્યા નથી અને કાં તો જીવની સત્પાત્રતા થઈ નથી, નહીં તો આ દશા ન હોય. શું થયું છે? આપણે વારંવાર વિચાર કરીએ, સત્પુરુષ નથી મળ્યા કે જીવની સત્પાત્રતા નથી થઈ? સત્પાત્રતા નથી થઈ. સત્પુરુષ તો આ અનંત કાળથી કોઈ ધરતી કે છે સત્પુરુષ વિહોણી હોય નહીં.
આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ.
જ્ઞાની પુરુષ વિનાની ક્યારે આ ધરતી થઈ નથી, સંત વિહોણી આ ધરતીનું સ્વરૂપ નથી, ગમે તે સ્વરૂપમાં એ તો છે જ. સત્પુરુષ મળ્યા નથી એવું આ જીવે માન્યતા કરી હોય તો પણ એક આ મિથ્યા માન્યતા છે. સત્પુરુષ તો મળ્યા છે, અનંત વાર મળ્યા છે, ઘણી વાર જોગ થયો છે. પરમ કૃપાળુ દેવ કે છે મનુષ્ય ભાવની અંદર પણ એનો જોગ થયો છે, માત્ર કાંઈ 13 ઇંચમાં થયો છે એવું નહીં, નારકીમાં તને સત્પુરુષનો જોગ થયો છે એમ નહીં, અથવા તો કોઈ બીજી ગતિની અંદર ગયો છું અને નથી થયો જોગ થયો છે એવું નહીં. ભાઈ તું પંચેન્દ્રિય સંઘની હતો ને ત્યારે પણ તને જોગ થયો છે, વાંધો ક્યાં નીકળ્યો છે? સત્પાત્રતા થઈ નથી. અને સત્પાત્રતા થવા માટે કષાયને ઉપશમ કરવા પડે, વિષય કષાયની મંદતા કરવી પડે, હૃદયમાં કરુણા અને કોમળતાના ભાવ લાવવા પડે, જગતના જીવો પ્રત્યેની મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ આ ચાર મંગલમય કલ્યાણકારી ભાવનાઓને આધારિત જીવન જીવવું પડે. પરમ કૃપાળુ દેવ કહે છે કે સંસારમાં રહેવું અને મોક્ષ પ્રાપ્ત થવું એ અસુલભ છે, છતાં એ સુલભ થાય એમાં ચાર ભાવના કીધી, મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ. ભગવાન મહાવીરે આ દુષ્મ કાળની અંદર પડતો કાળ જોયો ભગવાને પોતાના જ્ઞાનની અંદર, આવતો કડીકાળ 21,000 વર્ષ સુધી આ કાળ એટલો બધો પડતો છે, એ કાળનું વર્ણન મહાવીરે પોતાની વાણીમાં કર્યું છે કે કેવી અદ્ભુત જે ન ધારેલી અવસ્થાઓ આ ધરતી ઉપર થશે, તે સમયે પણ ભગવાનનું શાસન વિદ્યમાન, તે સમયે પણ જો આ તત્વને પકડીને કોઈ જીવ મુક્તિનો અભિલાષી હશે તો એ માર્ગે ચાલી શકશે. આ યોગ્યતા, બંધનને બંધન જાણે અને બંધનથી છૂટવાનો પ્રયત્ન કરે. જો બંધનથી છૂટવાનો પ્રયત્ન હોય, પરમ કૃપાળુ દેવે કહ્યું કે એવી દશા જીવની આવે,
એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ.
અંતરમાં તો વિચાર એ કરે છે કે કોઈ સત્પુરુષ હવે મળી જાય, અત્યાર સુધી તો મળ્યા છે પણ હું એને ઓળખી શક્યો નહોતો, અત્યાર સુધી મળ્યા છે પણ મને એની ઓળખવાની મારામાં દ્રષ્ટિ હતી નહીં, પણ હવે આવે. કારણ કે કામ એક આત્માર્થનું, અત્યાર સુધી આત્માર્થ સિવાયના હજારો કામ લઈને હું સત્પુરુષને શોધવા નીકળ્યો હતો અને મળીએ ગયા પણ કાંઈ મારું વળ્યું નહીં, કારણ કે રિદ્ધિ સિદ્ધિ આદિ ચમત્કાર એવા એવી મનની માન્યતાઓ 212 પત્રમાં કહ્યું છે, આ બધી મલિનતા હતી. અને જ્યાં સુધી ચિત્તની મલિનતા હોય ત્યાં સુધી સાચા પુરુષનું ઓળખાણ થાય, પ્રત્યક્ષ નજર સામે બેઠા હોય તોય એનું ઓળખાણ થાય નહીં, કારણ કે આપણા ચિત્તની મલિનતા છે. હવે પેલા કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ, મનના બધા રોગને કાઢી નાખ. એક આત્માર્થ સિવાય હવે મારે કાંઈ ખપતું નથી, કાંઈ જોઈતું નથી, બીજી કોઈ સંસારની સ્પૃહા નથી. આવી અંતઃકરણની સ્થિતિ થાય, ચિત્તની નિર્મળતા થાય અને પછી સત્પુરુષને શોધવા જા. જોગાનું જોગ કર, માત્ર સત્પુરુષ માત્ર સત્પુરુષ એમ કરવા. પોતાની યોગ્યતા પ્રથમ અને સત્પુરુષનો જોગ પછી. આ સ્થિતિમાં આવ્યા વિના અનંતવાર મળેલો યોગ પણ અયોગ થયો છે, અનંતવાર થયેલો યોગ પણ અયોગમાં પરિણમ્યો છે. જ્ઞાનીઓ કહે છે પાત્રતા ઊભી કરવા માટે થઈ અને આ બધી પ્રકારની વિચારણા છે. કર વિચાર તો પામ, આવો તું છો,
આવું તારું સ્વરૂપ છે, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો. અમે તો કહી કહીને કેટલું કહેવાના છીએ, અમે તો ટૂંકામાં ટૂંકું કહીએ, પણ વિચાર કોને કરવાનો છે? વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. મુમુક્ષુની ભૂમિકામાં વિચાર કર, આત્માર્થીની ભૂમિકામાં વિચાર કર, અને આવો વિચાર જ્યારે યોગ્યતા સાથે પાત્રતા સાથે કર તો કે છે કે જો યોગ્યતા હશે તો આ વાતનો વિસ્તારથી સમજ મળી જશે. કળિયુગ છે, કૃપાળુદેવ કહે છે કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથા યોગ્ય પહોંચે. કાળ કેવો છે? કળિયુગ છે. કળિયુગનું લક્ષણ શું છે? જીવને સ્થિર ન રહેવા દે, સત પ્રત્યે સતની શ્રદ્ધાને ચડ વિચડ કરી નાખે, જરાય સ્થિર ન રહેવા દે. આ કળિયુગનું લક્ષણ. ચિત્તની સ્થિરતા, ચંચળતા બહુ દુર્લભ, બહુ મુશ્કેલ. કાળ એટલો બધો પ્રતિકૂળ છે, ચારે બાજુ સમયે સમયે એવા પરિણામ જોવા મળે છે. પ્રાપ્ત થયેલા સંજોગોની અંદર એવા પરિણામો જોવા મળે છે કે કલ્પનાનું જોર વધી જાય. આમાંથી આમ થશે તો, આમાંથી આમ થશે તો, અને એને કારણે એની શ્રદ્ધા ચલિત થાય, ચડ વિચડ થાય. અત્યારે આમ બરોબર શ્રદ્ધાવાન થઈને બેઠો હોય કે બસ હવે તો આ જ કરું, 10 મિનિટમાં ગાયબ. યોગનું સ્થૈર્ય, ચિત્તનું સ્થૈર્ય, યોગનું ધૈર્ય આવી શકતું નથી. એનું કારણ એક કાળબળ કામ કરે છે. કાળબળ કામ કરે છે. બધી બાજુ પ્રતિકૂળ સંજોગો છે, ધક્કો મારનાર ઘણા છે, ડૂબાડનારનો કોઈ પાર નથી, તારનાર કોઈ દેખાતા નથી. જીવના કલ્યાણની વાત, જીવના આત્મિક ઉદ્ધારની વાત એ લઈને એ કહેનારા એવા કરુણા સંપન્ન મહાત્માઓ, એ આ કળિયુગ એ છે કે દુસંપણે એવો યોગ થાય. કૃપાળુ દેવ કહે કે કળિયુગ એટલે શું? દુઃખે કરીને સત્સંગ પ્રાપ્ત થાય, દુઃખે કરીને મુમુક્ષુઓ પ્રાપ્ત થાય, દુઃખે કરીને સત્પુરુષના દર્શન થાય, અને દુઃખે કરીને સતબોધ થાય. એવું જ્યાં દુસંપણું છે એને જ્ઞાનીઓએ દુસ્સમ કાળ કીધો છે. કે બહુ દુર્લભ બને, આ બધી વસ્તુ દુર્લભ બને, જગતના બધા જ પદાર્થો સુલભ બને. જો કળિયુગનો અર્થ એમ ન લેવાનો કે આપણે એમ કે આપણા બાપ દાદા તો દડીએ ચક્કીએ દળાવવા જતા, એના કરતા તો ઘરમાં ઘંટી છે. આ કળિયુગ તમે કયો છો, પણ અહીંયા તો સુખના લીલા લહેર છે. કે કૂવે પાણી ભરવા જવું, હવે ત્યાં ઘરમાં નળ છે, અને લાંબી નળી રાખ તો મોઢામાં નળ છે. તારે પાણી પીવાની તકલીફ કરવી પડે એમ નથી, ભેગો ફર નડી લઈને. ભાઈ એની વાત જ્ઞાનીઓએ કીધી નથી, એ તો કે છે વધશે હજી. પદાર્થના ચમત્કારો તો હજી વધશે. તને દુઃખે કરીને પ્રાપ્ત થાય એ સંજોગો કેવા? તો કે તને સત્સંગ, તારા હિતની વાત, તારા કલ્યાણની વાત, તત્વની વાત કહેનારા, જગતની અંદર આત્મશાંતિ પમાડનારા, આત્મસમાધિનો બોધ આપનારા, આ બધી વસ્તુ દુર્લભ છે. બોધ દુર્લભ છે, ધર્મ દુર્લભ છે. 12 ભાવનાઓમાં દુર્લભતા એની છે. સુખ સંપત્તિના સાધનો જાગ જમાણ છે, પૈસો દેતા બધું આ દુનિયામાં મળે છે, મળી શકશે, સુલભ થશે, પૈસો કમાવો એ પણ સુલભ થશે. કારણ કે જરા કાંટી ઘૂંટી કરતા શીખી જા, જરા કાંટી ઘૂંટી કરતા, ખેલ થોડોક કરતા આવડવો જોઈએ, તો પૈસો કમાવો એ પણ દુર્લભ નથી, અને પૈસો આવ્યા પછી જગતની કોઈ સાહેબી તારા માટે દુર્લભ નથી. પણ તને સંતનો જોગ નહીં થાય ક્યાંય. સાચા સ્વરૂપનું ભાન થવું એ દુર્લભ. જ્ઞાનીઓ કહે છે દુસમ કાળની વ્યાખ્યા, જ્યાં સત અને સતને પ્રાપ્ત કરાવનાર કારણો એ દુઃખે કરીને પ્રાપ્ત હોય એવા કાળને અમે દુસમ કાળ કહીએ છીએ. પરમ કૃપાળુ દેવે બહુ સરસ રીતે કાળનું સ્વરૂપ વર્ણવ્યું છે. એટલે કે છે કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
તો શું કરવું સાહેબ આ કાળની અંદર?
તો એક ક્ષણ પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. જો કાળની પ્રબળતા સેના ઉપર છે કે આ કાળમાં મનુષ્યનું ચિત્ત વધારેમાં વધારે ચંચળ છે, એટલે સતત વિચાર કેટલા છે આપણા, એ વાત જુદી છે કે એકેય વિચાર સ્થિર નથી. પણ વિચાર વિના આપણી પળ કેટલી, ઘણીવાર ઊંઘ ન આવે, બે બે કલાક, ત્રણ ત્રણ કલાક રાતના પડ્યો જોઈ, શું કામ? વિચાર વાયુનું જોર ઘણું છે. તો આ કાળમાં વિચારની સ્થિરતા નથી. ખો વરો પેલા માણા અમથો લાંબો થાય તો હોઈ જતો હતો, કારણ કે એને વિચારોનું જોર નહોતું. આ કાળની અંદર વિચારની સ્થિરતા ન હોવાને કારણે વિચારની પ્રકૃતિ સૌથી વધારે કઈ ઇન્દ્રિય કામ કરે છે અત્યારે? આ બુદ્ધિ. બુદ્ધિવાદનો જમાનો છે અને હવે લોકો બુદ્ધિજીવી થયા છે, આહારજીવી નથી. આહાર વિના હાલશે પણ ચર્ચા કરે તો ખાવાનું પણ ભૂલી જાય, બુદ્ધિજીવી છે. બુદ્ધિજીવીનું આ લક્ષણ છે. તો જ્ઞાની કહે છે એ જ બુદ્ધિનો ઉપયોગ કર, વિચાર તો સતત કરવાના છે, એટલે કહ્યું કર વિચાર તો પામ. તું વિચાર કર, અમે તો કહીએ છીએ તું વિચાર કર. નિર્વિચાર થવાની જરૂર નથી, કેમ કે વિચારોની ભરમાર છે, તો નિર્વિચાર થઈ શકે એમ જ નથી, કળિયુગ છે. તો હવે એમાં વિચાર કયો કરવો? તો કે વસ્તુ વિચાર. વસ્તુ વિચાર ધ્યાવશે જીવ પામે વિશ્રામ. બનારસી દાસજીએ સમયસર નાટકમાં કહ્યું વસ્તુનો વિચાર કરતા કરતા વિશ્રામને પામ. અત્યારે તો વસ્તુનો વિચાર કરતા કરતા વ્યગ્રતાને પામીએ છીએ. હવે કે છે વસ્તુનો વિચાર કરતા કરતા વિશ્રામને પામ. તારામાં જ સ્થિર થઈ જા, એટલો વિચાર કર, એટલો વિચાર કર કે વિચાર કરતા કરતા વિચારની દોડ સમાપ્ત થઈ જાય અને ક્યાં થાય? સ્વમાં સ્થિત થઈ જાય. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જ્ઞાનીના વચનનો વિચાર કરવાથી એ 904 જળ ચેતનનું કાવ્ય કહ્યું છે, પરમ કૃપાળુ દેવે એમાં કહ્યું છે કે વિચાર આવી રીતે કરો કે સ્થિત થઈ જાય પોતાના સ્વભાવમાં. પછી વિચારને અવકાશ જ ન રહે. વિચારને પોતાની જો મંઝિલ મળી જાય તો વિચારને અવકાશ પછી રહેતો નથી. સ્વયં વિચારમાંથી નિર્વિચાર, નિર્વિચારમાંથી નિર્વિકલ્પ, આ બધી અવસ્થા આપોઆપ પ્રાપ્ત થાય છે. આ કોઈ ચર્ચાનો વિષય નથી, એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. સત્પુરુષોનું યોગબળ, જગત કલ્યાણ કરો.